ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रोत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कुक्षिरत्नं शब्दजीतर्वात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 9 जानुआरी 2016। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 746। ववाणिया फागण सुद बीज 1953। त्याग विरागन चेतमा थायन तेने ज्ञान अटके त्याग विरागमा तो भूले निज भान जहाँ कल्पना जल्पना तहाँ मान दुख छान मिटे कल्पना जल्पना तब वस्तु तिन पार पड़ी पार कहाँ पावनो मिटे न मन को चार ज्यों कोलू के बैल कु घर ही कोश हजा। मोहनियनु स्वरूप आ जीवे वारंवार अत्यंत विचारवा जेवू छे। मोहिनीए महामुनीश्वरोने पण पड़मा तेना पाशमा फसावी अत्यंत रिद्धि सिद्धि थी विमुक्त करी दीधा छे। शाश्वत सुख छीनवी क्षणभंगुरतामां ललचावी रखड़ाव्या छे। निर्विकल्प स्थिति लावी आत्मस्वभावमां रमणता करवी मात्र दृष्टा भावे रहेवू एवो ज्ञानीनो ठाम ठाम बोध छे। ते बोध यथार्थ प्राप्त थे आ जीवनु कल्याण थे। જિજ્ઞાસામાં રહો યોગ્ય છે. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચરિત્ર નામ હણી બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. ઓમ શાંતિ. કોના ઉપરનો પત્ર છે એનો સંદર્ભ ઉપલબ્ધ નથી. મુમુક્ષુ ઉપરનો પત્ર છે. વિશેષ શ્રવણ કરનારા હોય તો પ્રભુએ આ પત્ર મને જ લખ્યો છે એવો ભાવ કરી આ બોધ મને આપવામાં આવે છે એવા ભાવથી જો શ્રવણ કરવામાં આવે તો એ બોધની આપણામાં પણ પરિણતિ થાય. આત્મસિદ્ધિની ગાથા મૂકી છે. ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજમાન. એટલી મહત્વની ગાથા છે, બહુ પાયાની વાત મૂકી છે. આ જીવ જ્ઞાન એનો ગુણ છે, અનંત જ્ઞાન એ એનું સ્વરૂપ છે, છતાં એને આ જગતના પદાર્થોનું યથાર્થ જ્ઞાન થતું નથી. વિદ્યાભ્યાસ અનંતવાર કરે છે, શાસ્ત્રો અનંત શાસ્ત્ર ધ્યાન કરે છે અનંત વર્ષો સુધી, અનંત કાળ સુધી એને આ પ્રકારનો બધો અભ્યાસ કરવા છતાં જ્ઞાન થતું નથી. કેટલો જન્મારો ગયો, કેટલા જન્મ ગયા, જ્ઞાન ન થયું. અને અજ્ઞાનમાં ને અજ્ઞાનમાં અનંત પરિભ્રમણ ચાલુ છે, જે હજુ સમાપ્ત થાય એવી કોઈ દિશા કે દશા દેખાતી નથી. જીવે વિચારવું પડે કારણ શું. આટલો સત્સંગ, આટલો સ્વાધ્યાય, આટલા શાસ્ત્રોના વાંચન, સબ શાસ્ત્રન કે નય ધારીએ મત ખંડન મંડન ભેદ કિયો, વહ સાધન બાર અનંત કિયો, તદપી કછુ હાથ હજુ ન પર્યો. શું ભૂલ છે, ક્યાં ચૂકી જવાય છે, ખામી ક્યાં છે, ઉણપ ક્યાં છે. કૃપાળુ દેવે આ ગાથાની અંદર બહુ સૂક્ષ્મ નિર્દેશ કર્યો છે કે જ્ઞાન બુદ્ધિથી મેળવવામાં આવે છે, જ્ઞાન માટેનો પ્રયાસ બુદ્ધિથી થાય છે, અહમથી થાય છે, સ્વચ્છંદથી થાય છે. જ્યારે જ્ઞાન પ્રાપ્તિનો આધાર ત્યાગ અને વૈરાગ્ય છે. જ્યાં સુધી ચિત્તની અંદર, બાહ્ય ભાવે નથી કહ્યું, ચિત્તની અંદર કહ્યું છે, જ્યાંથી આ ચેતના વિચારનો પ્રારંભ કરે છે એવું જે સ્થાન છે એ ચિત્તની અંદર વૈરાગ્યના સંસ્કાર જોઈએ, વૈરાગ્યની ભૂમિકા જોઈએ. ચિત્તમાં સંસારના કામભોગના વાસનાઓ તૃષ્ણાઓ ભરી હોય અને ગમે તેવો નિશ્ચય નહીંનો ગ્રંથ હાથમાં હોય તો એથી કરીને કોઈ તત્વજ્ઞાનની પરિણતિ થાય નહીં. પરંતુ ત્યાગ અને વૈરાગ્ય જગતના બધા જ પદાર્થો છે એ પર પદાર્થો છે, અને પર પદાર્થો પ્રત્યે જીવમાં વૈરાગ્યની બુદ્ધિ હોવી જોઈએ. એમાં મારાપણાની વાત નહીં, પોતાપણાની વાત નહીં, મમત્વની નહીં. આ બધા મોહના પર્યાય છે. મોહ થાય છે એટલે એમાં પોતાપણું ભાસે છે, મારાપણું લાગે છે, મમત્વની બુદ્ધિ થાય છે, માલિકીનો ભાવ આવે છે, ભોગ ભોગવવાની બુદ્ધિ થાય છે, માલિકી પોતાની કરવાની બુદ્ધિ થાય છે. આ બધું વૈરાગ્યના અભાવમાં જગતના તમામ પદાર્થો જાણી મારા જ છે અને મારા નથી તો હું ક્યારે મારા કરી લઉં, મેળવી લઉં, આ જ વિકલ્પની અંદર જીવ આખો જન્મારો કાઢી નાખે છે. મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું, હજી આ બાકી છે, હજુ આ બાકી છે. તૃષ્ણાનો કોઈ અંત નથી, વસ્તુ જોઈ નથી અને વાસના જાગી નથી. અને જેના તરફ વાસના જાગી ન મળે ત્યાં સુધી તૃષ્ણાનો અગ્નિ સતત સળગતો જ રહે છે. ગમે ત્યાં જાય, ગમે તે પ્રસંગમાં જાય, મનમાં એક વાત ઘોડાય જ કરતી હોય કે મને હજુ આ નથી મળ્યું, મારી પાસે આજ નથી આવ્યું. આવી જીવની અસ્થિ છે. જ્ઞાની કહે છે, તૃષ્ણા તો આકાશ જેવી અનંત છે, એ કદી તૃપ્ત કરી શકાય ખરી? તૃષ્ણાનું એક જ લક્ષણ છે બરોબર, જો પકડાઈ જાય તો અતૃપ્તિ. તૃષ્ણાનું એક જ લક્ષણ છે અતૃપ્તિ. તૃષ્ણા ક્યારેય શાંત કરી શકાય નહીં, થઈ શકે નહીં, એનું લક્ષણ છે. અગ્નિની અંદર યજ્ઞ કુંડનો અગ્નિ છે, કેટલા ઘડા ઘીના નાખીએ તો અગ્નિ શાંત થાય? હિસાબ લગાવો. યજ્ઞ કુંડના અગ્નિને શાંત કરવા કેટલા ઘડા ઘી નાખીએ તો અગ્નિ શાંત થાય? કોઈ મકાનમાં ફેક્ટરીમાં આગ લાગી છે, પેટ્રોલના કેટલા બંબા બોલાવીએ તો આગ શાંત થઈ જાય? જેમ ઘીથી અગ્નિ શાંત થતો નથી પણ પ્રદીપ્ત બને છે, પેટ્રોલથી આગ શમતી નથી પણ ફેલાય છે, એમ તૃષ્ણાથી આ તૃષ્ણાનો અગ્નિ પ્રજ્વલિત થાય છે, એ ક્યારે શાંત થતો નથી. ચિત્તની અંદર વૈરાગ્યના સંસ્કાર જોઈએ. વૈરાગ્ય એટલે આસક્તિ નહીં, એ પર છે, એ ભોગની વસ્તુ છે. આત્માનો એ ભોગનો વિષય નથી. આત્મા તો જ્ઞાનનો ભોગ કરી શકે, દર્શનનો ભોગ કરી શકે, આત્મિક સુખનો ભોગ કરી શકે, આનંદનો ભોગ કરી શકે. આત્મા પદાર્થનો ભોગ ન કરી શકે, એ આત્માનો વિષય નથી. તો કે છે, જ્યાં સુધી આવો વૈરાગ્યનો ભાવ ન આવે ત્યાં સુધી એને જ્ઞાન ન થાય જગતના પદાર્થોનું, અથવા લોકના તત્વનું જ્ઞાન ન થાય. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી સ્વરૂપનો બોધ ન પ્રગટે. મારું સ્વરૂપ કેવું છે, શું સ્વરૂપ છે મારું ખરું, એ ખરું નહીં પકડાય, ભ્રાંતિ પકડાશે, ભ્રમ પકડાશે, કલ્પના પકડાશે, જલ્પના પકડાશે. પણ સ્વરૂપ જે ખરું છે, જે પોતે શુદ્ધ ચૈતન્યમય છે, ચૈતન્ય ઘન છે, શાશ્વત છે, અજર અમર છે, અવિનાશી છે, અનુત્પન્ન છે, એ નહીં પકડાય. પદાર્થનો બોધ છે એટલે પદાર્થ જેવો છે, ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એમ પોતા વિશે પણ હું ઉત્પન્ન થાઉં છું ને હું નાશ પામું છું, હું અહીંયા જૈનમો ને હવે હું મરી જવાનો છું. અરે કોઈ જૈનમો નથી ને કોઈ મરવાનો નથી. તારો જન્મ ક્યાં હતો? જન્મ શરીરનો થાય છે, આત્માનો થતો નથી. આવી સાદી સીધી વાત પણ એના મગજમાં નથી. એ તો તારે ખ્યાલ જોતો હોય કે હવે મારો જન્મદિવસ ક્યારે આવશે, મારો જન્મદિવસ હવે ક્યારે આવશે. અને જન્મદિવસ આવે પછી રોજ ફોન આ ઘરું બેઠો હોય કે કોના સંદેશ આવે છે, કોણ વિશ કરે છે, કોણ નથી કરતું, એમાં કરે છે એના કરતાં એને ચિંતા વધારે કોની હોય છે? ન કરે એનું. બારગામ હશે, નહીં ખબર હોય, ભૂલી ગયા હશે, આમ તો બહુ ડાયા છે, આમ તો બહુ નોંધ રાખે છે. જોઈ લો, આ સંકલ્પ વિકલ્પમાં આખો દિવસ પસાર કરશે, પ્રભુનું સ્મરણ નહીં કરે. એક સામાયિક નહીં કરે દીધી કે લે આજ મારો જન્મદિવસ છે, એક સામાયિક કરી લો. કેવી જીવની અજ્ઞાન દશા છે અને પામર દશા છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. કૃપાળુ દેવે તો નિઃશબ્દ રૂપ નિસંદિગ્ધ રૂપની અંદર આ સ્ટેટમેન્ટ કર્યું છે કે થાય ને તેને જ્ઞાન. તેને જ્ઞાન થાય જ નહીં, આ કોઈ ચર્ચાનો વિષય જ નથી, આ કોઈ સવાલ જ નથી. ત્યાગ અને વૈરાગ્ય નથી ચિત્તની અંદર, એને જ્ઞાન નહીં થાય. ભલે ગમે એટલું ભણ્યો હશે, ગમે તેટલું તેણે સાંભળ્યું હશે, પણ એને જ્ઞાન નહીં થાય. સ્વરૂપનું જ્ઞાન નહીં થાય, આત્માનું જ્ઞાન નહીં થાય. સ્પષ્ટ સિદ્ધાંત કેવો સરસ મજાનો આપ્યો છે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજભાન. અને ત્યાગ વિરાગની અંદર જો અટકી રહેશે અને સ્વરૂપ તરફ લક્ષ નહીં કરે તો પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જશે. ત્યાં પણ અટકવાનું નથી, એને રોકાવાનું નથી, એનો મહિમા નથી કરવાનો. એ ત્યાગ વિરાગના જ લૌકિક મહિમાની અંદર જો રોકાઈ જાય તો શક્ય છે કે પોતાના સ્વરૂપ તરફ ક્યારે પણ એની દ્રષ્ટિ થશે નહીં. એણે આ ત્યાગ વિરાગથી તો પોતાની અંતરદ્રષ્ટિ કરવાની છે, અંતરાત્મા પણ પ્રાપ્ત કરવાનું છે, બહિરાત્મા પણ મૂકવાનું છે, છૂટવાનું છે એનાથી. એટલે યા કે છે કે તો પોતાનું ભાન ભૂલી જશે. જે હેતુથી આ ત્યાગ વિરાગનો ઉદ્દેશ હતો એ હેતુ જ ચૂકી જશે. જહાં કલ્પના જલ્પના તહાં માનું દુઃખ છાઈ, મીટે કલ્પના જલ્પના તબ વસ્તુ તિન પાઈ. માર્ગ સાચા મિલ ગયા, કૃપાળુ દેવે એક પદની રચના કરી. નિશંકતા થઈ 1947માં શુદ્ધ સંકેતની પ્રાપ્તિ થઈ અને અંદરથી અવાજ ઉઠ્યો, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે, હોતા સો તો જલ ગયા, ભિન કિયા નિજ દે, માર્ગ સાચા મિલ ગયા. સાચો માર્ગ મળે, અંદરથી નાદ ઉઠે, ધ્વનિ જ ઉઠે, પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય. અનાદિનો એ વિસ્મરણ થયેલું હતું અને એ જ્યારે એને મળે તિર્યંચ ગતિના હતા, નારકીના હતા, દેવલોકના હતા, એની અંદર પણ કેટલા પ્રકારો, તિર્યંચમાં પશુ હોય, પક્ષી હોય, જંતુ હોય, જીવાત હોય, કેટલી પ્રકારની અવસ્થા, એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય, કેટલી પ્રકારના શરીર એકને એક જીવે ધારણ કર્યા છે, એને જુદા કરી નાખ. બધાને ધારણ કરનારો હું એક. એની સાથેની એકતા બુદ્ધિ તૂટી ગઈ અને તરત થયું ભિન્ન હોતા સો તો જલ ગયા. જેટલી વાર દેહ ધારણ કર્યો બધો ગયો, ભસ્મીભૂત થયો. હું તો અજર અમર શાશ્વત અને સનાતન છું. અચલો અયમ સનાતન, ત્યાં આને આવે છે. આ જ્યાં સુધી શરીર સાથે પોતાપણાની આવી કલ્પના છે, જલ્પના છે, મનની અંદર એક વિચાર છે કે આ તે હું, એક છે તહા માનું દુઃખ છાઈ, ત્યાં સુધી દુઃખ છે. દુઃખ વાસ્તવિકતાનું નથી, દુઃખ કલ્પનાનું છે. જ્યાં પોતાની કલ્પના કામ કરે છે કે જે વસ્તુ છે નહીં પણ માની લેવામાં આવે છે, પોતાની કલ્પનાથી માની લેવામાં આવે છે, આ મતિ કલ્પના છે. આ કોઈ સાક્ષાત્કાર નથી, કોઈ અનુભૂતિ નથી, પણ માની લીધેલું છે. હું દુઃખી છું એમ ઘણા માની લે છે. હકીકતની અંદર કોઈ દુઃખી હોતું નથી, પણ માન્યતા બહુ જબરી ચીજ છે. આ કલ્પનાનું જોર કામ કર્યા કરે છે. કોઈને સેજ કંઈ થાય તો હાય રે હાય હું મરી ગયો મરી ગયો મરી ગયો, સેજ જરા કંઈક તકલીફ નાની મોટી થાય, કલ્પના જોર કરે છે. સત્ય ઓછું છે, હકીકત ઓછી છે, કલ્પનાનું જોર વધારે છે. જલ્પના કલ્પના પહેલાં ઊભી થતી મનની વિચારની અવસ્થા એ જલ્પના છે. શબ્દ દેહ એને ધારણ કરે પછી એ જુદી જુદી પ્રકારની કલ્પના કરે છે. હાય મને આમ કંઈ થશે તો, મૈરા મોર તોભા, તો હા માનું દુઃખ છાઈ, ત્યાં દુઃખ છે, છવાયેલું છે, ત્યાં દુઃખ જ છે. ઘણી જગ્યાએ મનોવૈજ્ઞાનિકોએ લખ્યું છે કે માણસ વાસ્તવિક જેટલો દુઃખી નથી એટલો એની કલ્પનાથી દુઃખી છે. કેટલીક વાર જીવનમાં રોગ આવે, વ્યાધિ આવે, તો એ કહે છે કે એને રોગનું દુઃખ વાસ્તવિક નથી પણ કલ્પનાનું ઘણું છે, એને હાવ કરી ગયો છે. આપણે કહીએ હાવ કરી ગયો છે, હકીકતમાં આટલું બધું ન હોય. ડોક્ટરો પણ કે એટલું બધું કંઈ થાય નહીં. સમજુ માણસ લેતો હોય તો એ જેટલી સ્વસ્થતાથી લઈ શકે કે આ સોય અને એક નાનો બાળક ઠેકડા મારતો હોય તો એમાં શું છે, બંનેના શરીર પણ ઓલો છોકરાને કલ્પનાનો ભય ઘણો છે. બરાબર બેસાડી દીધો છે કે જો ડોક્ટર પાસે જઈશ, તોફાન કરીશ તો ઇન્જેક્શન લેવડાવી દઈશ. પણ આ જ ચાલ્યા કરે, નું 90% દુઃખ આપણી કલ્પના તબ વસ્તુ પડી પાર કા પાવનો મીટે જ્યો કોલુ કે બૈલ કો ગરહી કો સહજા. મ મહામહોપાધ્યાય પૂજ્ય યશો વિજયજી મહારાજે સમાધિ શતકની રચના કરી છે, શતક બનાવ્યું છે. એક એક ગાથાની અંદર સમાધિના સૂત્રો આપ્યા છે. સમાધિ જીવને કેમ પ્રાપ્ત થાય? વિચારથી જ થાય છે, પણ કયો વિચાર? સ્વસ્થ વિચાર, કે જે વિચારણાથી સમાધિ પ્રાપ્ત થાય. જેમ કૃપાળુદેવે કહ્યું કે જે સુવિચારણાથી નિજજ્ઞાન પ્રગટે. વિચારણા કઈ? જીવ તો દિવસને રાત વિચાર કરે છે, પણ વિચારમાં ને વિચારમાં તો એ ગાંડો બની જાય છે. એને વિચાર વાયુ થાય છે, ક્યારેક ઊંઘ પણ આવતી નથી. પણ વિચારની એક સ્થિતિ છે સુવિચારણા, સુખદાયી છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. વિચારણાનો એક પ્રકાર સુવિચારણા છે કે જેનાથી નિજ જ્ઞાન પ્રગટે, પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રગટે, પોતાના આત્માનું જ્ઞાન પ્રગટે. અને આત્માના જ્ઞાનની તાકાત શું? કે એ જ્ઞાનથી મોહનો ક્ષય થાય. જે જ્ઞાને ક્ષય મોહ થાય, અને મોહનો નાશ આત્મજ્ઞાન સિવાય થઈ શકતો નથી. ચોપડી વાંચીને મોહનો નાશ ન થાય, આત્મજ્ઞાન સિવાય મોહનો નાશ થઈ ન શકે. અને મોહનો નાશ થાય તો આત્માની દશા શું થાય? તો કે પરિભ્રમણ ન હોય, નિર્વાણ હોય. એનું પરિભ્રમણ સમાપ્ત થાય, એનું ભવચક્રનો અંત આવે. આ તાકાત છે વિચારણાની. એ વિચારણા બોધથી પ્રગટે છે, સત્પુરુષના વચનથી પ્રગટે છે. સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય વિચાર ઘણું કરીને ઉત્પન્ન થતો જ નથી. બાકી તો બધા અવિચાર, કુવિચાર અને વિચારોના વમળ જ થયા કરે છે. છાપા વાંચવાથી, ટીવી જોવાથી, વાતોના ગપાટા મારવાથી વિચાર ન આવે. પણ સત્પુરુષના બોધનું વાંચન કર્યું હોય સ્વસ્થ ચિત્તે તો નવો વિચાર જન્મે છે. પડી પાર કહા પાવનો, એમાં એની 81મી સૂત્ર જે મૂક્યું છે સમાધિ શતકનું, એમાં આ ગાથા મૂકી છે. ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે 81મું સૂત્ર મૂક્યું છે સમાધિ શતકનું, એમાં આ ગાથા મૂકી છે. પડી પાર કહા પાવનો, મીટે ન મન કો ચાર. યશો વિજયજી મહારાજ કહે છે કે વાંચી વાંચીને તું શું કરીશ? પઢી પાર કહા પાવનો, વાંચીને તું કઈ પાર પામી શકીશ નહીં. વાંચીને ક્યારે પામીશ? કેટલું વાંચીશ? વાંચી વાંચીને કેટલું વાંચીશ? મીટે ન મન કો ચાર, જે વાંચનથી મનના વિકલ્પ શાંત ન થાય, મનના તોફાનો શાંત ન થાય, મનના સંકલ્પ વિકલ્પ શમી ન જાય, એ વાંચનથી પાર પામી શકાય નહીં. વાંચન કયું ખરું? જે મનને સમાધાન આપે, વિકલ્પો ઓછા કરે, શાંતિ વધારે આપે, સમાધાન વધારે આપે, જે જવાબ આપે, પ્રશ્નો ઊભા ન કરે, એ મીટે ને મન કો ચાર. મનનો ચાર એટલે મન તો એટલું બધું ચંચળ છે, વાયુથી પણ વિશેષ ચંચળ છે. ગીતાની અંદર અર્જુન ભગવાનને કહે છે કે વાયુથી પણ ચંચળ છે, મારું મન અસ્થિર થતું નથી, શાંત પામતું નથી. અને મન અશાંત છે, અશાંત મન છે તો કહે છે સુખ કુતો અશાંતસ્ય. અશાંતને સુખ ક્યાંથી મળે? જે સ્વયં અશાંત છે એને જગતનો કોઈ પદાર્થ શાંતિ આપી શકે નહીં, સુખ આપી શકે નહીં, એ સ્વયં અશાંત છે. મેનું સરસ છે, કોઈ રસોઈને ભોજન કરવા માટે બોલાવ્યા છે, થાળી પીરસાણી છે, પણ પોતે અશાંત છે તો થાળીના પકવાન એને ખારા ઝેર લાગે છે. પોતે અશાંત છે. સુખ કૂતો અશાંતસ્ય, અશાંતને સુખ ક્યાંથી હોય? એમ મનના વિકલ્પો શાંત ન થાય, મનનો વ્યાપાર શાંત ન થાય, મનની ચંચળતા શાંત ન થાય, મનમાં સ્થિરતા ન આવે, એકાગ્રતા ન આવે, જે વાંચન પછી જીવ ઠરે નહીં, ઉકળે, બેબાકડો બને, વ્યગ્ર થાય, જે વાંચન વાંચ્યા પછી. તો કે છે, આવું વાંચન વાંચીને પઢી પાર કહાં પાવનો, તું કેવી રીતે પાર પહોંચીશ સંસારને? મીટે ન મન કો ચાર, તારા મનના તોફાન શાંત થવા જોઈએ, મનના વમળો સરી થવા જોઈએ. તો અહીંયા જવાબ મળે છે કે વાંચન કેવું કરવું, કેવું વાંચન કરવું. જીવે સમય થોડો છે, આખો દિવસ પ્રવૃત્તિમાં હોય છે, બધું કંઈ વાંચી લઈએ એટલે આપણી ક્ષમતા પણ નથી, જાજુ સમજાતું પણ નથી. જાજુ વાંચવાથી ઘણાને તો માથાનો દુખાવો થઈ જાય છે. તો થોડું વાંચવું, તો શું વાંચવું? તો કે જે વાંચનથી મનને શાંતિ મળે, ચિત્ત પરમ તત્વનો અભ્યાસ થાય, પરમાત્મા તરફ ભક્તિ જાગે, સંસારના કામ ભોગના વિષયોમાંથી ચિત્તની શાંત થાય, પર તરફની આસક્તિ ઘટે, રાગ દ્વેષના તોફાન ઓછા થાય, આવું કંઈક બોધ હોય તો એ વાંચન કરવો. તો એવું વાંચવું કે મનનો ચાર આ ચાર છે, તોફાન છે મનના, એને એવું શ્રુત, અને એ આપણે કૃપાળુ દેવે કહ્યું છે વિતરાગ શ્રુત. વિતરાગ શ્રુતનો અભ્યાસ કરવો, એકાગ્રતાપૂર્વક, ઇન્દ્રિયોના સંયમપૂર્વક વિતરાગ શ્રુતનું શ્રવણ કરવું અથવા વાંચન કરવું, એનાથી વિતરાગતા પ્રગટે, રાગદ્વેષ નહીં પ્રગટે, વિતરાગતા પ્રગટશે. મીટે ને મન કો ચાર, જેનાથી મનનો ચાર મટી જાય તે વાંચન કરવું, અને એ છે વિતરાગ શ્રુત. જ્યો કોલું કે બેલકું ગરહી કોષ હજાર, કોલું ઘાણીનો બળદ, એ સવારથી રાત સુધી ચાલે અને વર્ષના 365 દિવસ ચાલે, તો એને હજારો કોષ પગથી યાત્રા કરી, પણ અંતરથી તો એ જ્યાં હતો ત્યાં જ છે. ઘરહી, પોતાના ઘરની બહાર, એ જે ચક્કર દોડી દીધું છે એ ચક્કરની બહાર એ ગયો નથી. ચાલ્યો કેટલું? હજારો કોષ એ ચાલ્યો છે, પણ ઘાણીનો બળે જ છે, એને ગતિ કોઈ નથી, એ પોતાની નિશ્ચિત સ્થાનમાં જ ફર્યા કરે છે. જ્યો કોલું કે બેલકું ગરહી કોષ હજાર, હજાર કોષ ચાલે તો પણ પોતે જ્યાંથી પ્રારંભ થયો હતો ત્યાં ને ત્યાં છે. મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મોહિનીએ મહામુનીશ્વરોને પણ પડમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે. બહુ મહત્વની વાત કૃપાળુ દેવે આ પત્રની અંદર કહી છે, કારણ કે જીવને બંધ કરાવનાર તત્વ એક કર્મ છે, અને કર્મ અનંત પ્રકારના છે, પણ કૃપાળુ દેવે એટલી બધી કૃપા કરીને કહ્યું છે કે ભલે અનંત રહ્યા, છોડ તું અનંતની વાત છોડ, એકને પકડ. એકથી અનંત છે અને અનંતથી એક છે, અને એ એક એટલે મોહનીય. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીય હણાય બસ એટલું શીખી જા, એટલું કરી લે બરોબર, કળા પ્રાપ્ત કરી લે, નિકાલ થઈ જશે, અનંતના પરિભ્રમણનો છેદ આવી જશે. તો કે છે એ મોહનીય કર્મનું સ્વરૂપ માટે મોહનીયનું સ્વરૂપ શું છે સમજવું પડશે. મોહનીય કર્મ આપણે બોલીએ અનંત પ્રકારનું છે, એનું સ્વરૂપ વિચિત્ર છે, ચિત્ર વિચિત્ર. કર્મ અનંત પ્રકારની ચિત્ર વિચિત્રતાથી પ્રવર્તે છે, પકડાય નહીં, સમજમાં ન આવે. અરે ઘણી વાર તો બે કર્મ એક સરખા ન હોય, એટલી એની વિચિત્રતા છે. તો એનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે, વારંવાર વિચારવું. જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે મોહનીયનું સ્વરૂપ વિચારવું કે મારો જેની સાથેનો સંગ છે, સંબંધ છે, સંયોગ છે, એ પદાર્થ સાથે, એ વસ્તુ સાથે, એ વ્યક્તિ સાથે મને મોહ તો નથી ને. સંબંધ હોવો એક વાત છે અને મોહ હોવો બીજી વાત છે. મોહ એ રાગ દ્વેષનું પરિણામ કરે, સંબંધ ન કરે. સંબંધમાં વસ્તુ હોય તો ભલે, ન હોય તો ગયું. આસક્તિ ન હોય, મમત્વ ન હોય, માલિકી ન હોય, એના વિયોગથી દુઃખ ન હોય, તો એ સ્વરૂપ અત્યંત વિચારવા જેવું છે. વારંવાર વિચાર કે જે સંબંધોના જગતમાં આ જીવ જીવે છે, જે સંગના યોગે જીવે છે, જે સંયોગોના સાથમાં આ જીવ જીવે છે, એક એક સંયોગનો વિચાર કર, એક એક પદાર્થનો વિચાર કરો, એક એક વ્યક્તિનો વિચાર કરો, અને વિચાર કરો કે એના સંબંધમાં ક્યાંય મારો મોહ તો નથી ને, મારી એના પ્રત્યેની આસક્તિ તો નથી ને, મારો ક્યાંક જાણે અજાણે મમત્વનો ભાવ તો નથી ને, કેમ કે આત્મા સિવાયની બધી જ વસ્તુ પર છે, તો મેં એને મારી માની લીધી છે, મમત્વથી તો નથી માની ને. આ મમત્વ છે, મોહ છે, એ મને રઝળાવશે. કોઈ પણ પ્રકારનો મોહ ટાળવો, નહીં તો થોડો મોહ પણ જીવને અનંત સંસાર રઝળાવી મારશે. આ મારા લક્ષમાં ન આવે, મને એમ થાય કે ના મને તો કાંઈ નથી, એક તુચ્છ તણખલા જેવી વસ્તુ પોતાની પાસે હોય તો પણ જોવી કે મોહ તો નથી ને. જ્યારે ધારીએ ત્યારે એને છોડી શકીએ છીએ, મૂકી દઈ શકીએ છીએ, એ ન હોય તો ચાલશે. આ વારંવાર વિચારવાનું, અત્યંત વિચારવાનું કહ્યું છે. કારણ કે વિચાર વિના આ અજ્ઞાન ટળે નહીં, અજ્ઞાનનો નાશ વિચારથી જ થાય. સમ્યક વિચાર, સાચો વિચાર, આ મોહનીયનું સ્વરૂપ વિચારવાનું. આ મોહિનીએ મહામુનિશ્વરોને પણ પડમાં તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. આ મોહનીય તો જુઓ કેટલું છેતરામણું છે કે મહામુનિશ્વરો આ મોહનો જય કરીને જેણે અમુક પ્રકારની અત્યંત રિદ્ધિ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી હતી, અત્યંત રિદ્ધિ સિદ્ધિ, એવા મુનિઓને પણ કાચે મિનિટમાં આ મોહનીએ ફસાવી અને એને રખડાવી માર્યા છે. શાશ્વત સુખ છીનવી, ક્ષણભંગુરતામાં લલચાવી અને રખડાવી માર્યા છે. કોને? સામાન્ય સંસારીને નહીં, મહામુનિશ્વરોને. મોટા મોટા મુનિઓ જંગલમાં તપ કરતા હોય, હજારો વર્ષોની એની તપશ્ચર્યા હોય, કેટલાય શિષ્યો હોય, પોતાનો આશ્રમ હોય અને લોકોને વિદ્યા આપતા હોય, આને પણ ફસાવી દીધા છે મોહનીએ. આ મોહનીયનું એવું કામ છે, એટલો સૂક્ષ્મ એનું સ્વરૂપ છે. માટે કહે છે કે એને રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે, શાશ્વત સુખ છીનવી લઈને એને ફસાવી દીધા છે, લલચાવી દીધા છે. માટે એ મોહનીયનું સ્વરૂપ વારંવાર વિચારવું, એ માટે કૃપાળુદેવે એક ઉપદેશ નોંધની અંદર એ વાત મૂકી છે. જે જીવને મોહનીય કર્મરૂપી કસાયનો ત્યાગ કરવો હોય તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકાશે તેવા વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો. તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવીએ મોહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી. કારણ કર્મરૂપ શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. આત્માના નિર્બળપણાને લઈને તેના ઉપર મોહનું બળવાનપણું છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામી નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાનપણું ધારે છે. પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવ્યાથી આત્માને પોતાનું કાયરપણું સમજાય છે. માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયોના વિષયો મોડા કરવા, તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇન્દ્રિય અમલમાં લાવવી, એમ અનુક્રમે બીજી ઇન્દ્રિયોના વિષયો. ઉપદેશ નોંધ 18-28માં જ્ઞાની પુરુષ કહે છે કે જે નિયમ હોય કે મોહનીયને તો હું ગમે ત્યારે ટાળી શકીશ, એ બધું મારા વશમાં જ છે, તો કે છે એ ઠગાઈ છે, એ જીવ ભાન ભૂલે છે. જીવની પોતાની નિર્બળતાનું ભાન નથી અને મોહનીય કેવું પરાક્રમી છે કે એ સામે આવી નથી ત્યાં સુધી જ જીવને એમ થાય કે મને વાંધો નહીં આવે. એને ક્રમે ક્રમે નાશ કરવો જોઈએ, સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, ક્ષણે ક્ષણે. જેવો પ્રસંગ મોહનીયનો આવ્યો કે તરત જ મૂકી દેવું છે. આ એનો એક ઉપાય બતાવ્યો છે કે એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે, એ ભ્રમણામાં જીવે રહેવું નહીં. અને એટલા જ માટે આપણે ત્યાં મોહનીયને વશ કરવા માટે બધા યમ નિયમ આપ્યા છે કે ભાઈ ગમે તે વસ્તુનો તમને મોહ હોય તો એને પરિગ્રહ પ્રમાણ કરો, એને નિયમ કરો, દ્રવ્ય સંક્ષેપ કરો, એના ઉપરથી મોહને ધીરે ધીરે હટાવો તો હટી શકશે. એક સાથે કરવા ધસો તો નહીં થઈ શકે, ફસાઈ જશો. એટલે અહીંયા કહે છે કે એવી ધારણા ન રાખવી. આ રીતે આપણે ત્યાં વ્રત નિયમ આ બધાનો એક સરસ મજાનો ક્રમ બાંધો બાંધી આપ્યો છે કે ભાઈ જે વસ્તુ ઉપરનો મોહ હોય એ વસ્તુને તમારે ધીરે ધીરે ક્રમશઃ ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે એને છોડવા. પ્રસંગ છે કૃપાળુદેવને એકે કહ્યું કે આહાર ઉપર, જીભના સ્વાદ ઉપર ભાઈ કંટ્રોલ રહેતો નથી, આહાર વૃત્તિ બહુ સતેજ છે, શું કરવું? કૃપાળુદેવે કેવો સરસ માર્ગ બતાવ્યો. એને કહ્યું કે જુઓ, તમારી મેળે નિયમ લેતા નહીં કે મારે આ નથી ચાલતું ને આ ખપતું નથી ને વગેરે વગેરે. ભાણું પીરસાઈ જવા દો અને પીરસાયેલા ભાણાની અંદર પછી જે વસ્તુ સૌથી શ્રેષ્ઠ, પ્રિય, વાલી, સ્વાદિષ્ટ, ગમતી એ આવી હોય એને ઉપાડી અને બાજુ ઉપર મૂકી દો. આ પ્રકારે ક્રમશઃ મોહનીય સામે યુદ્ધ કરો, એ વાત મૂકી છે. પછીની વાતમાં મૂકી છે, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, દુગંચા, અજ્ઞાન આદિથી બોલાય છે. ક્રોધાદિ મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા કર્મથી વધારે એટલે 70 કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. જો કે ગણિતમાં પ્રથમ જ્ઞાનાવરણાદિ કર્મો કયા છે પણ આ કર્મની ઘણી મહત્વતા છે, કેમ કે સંસારના મૂળભૂત રાગ દ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવ ભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે. આવું મોહનીય કર્મનું બળવાનપણું છે. આ મોહનીય કર્મ દેખાય છે એવું નબળું નથી. આ મોહનીય કર્મ એક પણ કર્મનો અંશ વિદ્યમાન હશે ત્યાં સુધી જ્ઞાનાવરણીયાદિ સાત કર્મો છે એ સાત કર્મો હોવા છતાં પણ એનો નાશ નહીં થઈ શકે, આ જો મોહનીય હશે તો. અને મોહનીય કર્મ જતાં એ સાતે સાત કર્મો બે ઘડીની અંદર નાશ પામે છે, ટકી શકતા નથી. કેટલું મહત્વનું સ્થાન છે એ કહે છે કે એ વિના આ કંઈ ન થાય એવી વાત કૃપાળુદેવે આપણને એક સાદો એક વાક્ય સરસ મૂક્યું છે 506માં. હજી ખ્યાલ બેસતો નથી ઘણી વાર, પણ કૃપાળુદેવ કહે છે કે વૈરાગ્ય અને ઉપસમ વિના જ્ઞાન ન થાય, જે આગલી ગાથા આપણે બોલ્યા તે. કારણ કે વૈરાગ્ય અને ઉપસમ જ્યાં છે ત્યાં જ વિવેક બળવાનપણે જાગૃત હોય છે, અને યથાવત વિવેક ન હોય ત્યાં આત્મજ્ઞાન થાય નહીં, મોહનીય ટળે નહીં. વિવેક જ્ઞાન વિના મોહનીય ટળે નહીં. એટલે એ લખ્યું છે કે સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન, તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. પેલા મોહનીય કર્મનો ક્ષય થાય તો કેવળ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનથી કેવળ જ્ઞાન નથી પ્રગટતું. જ્ઞાન ગ્રંથો કેટલા ગ્રંથો વાંચવાથી કેવળ જ્ઞાન પ્રગટે, કેટલી યુનિવર્સિટીઓની ડિગ્રી પસાર કરીએ તો કેવળ જ્ઞાન થાય, કેટલા આગમો કંઠસ્થ કરીએ તો કેવળ જ્ઞાન થાય. તો કે જે ગમે તેટલું જ્ઞાન હોય એનાથી કેવળ જ્ઞાન ન થાય. મોહનીય કર્મનો ક્ષય થાય તો બે ઘડીની અંદર આ એકય કર્મ ટકી શકે નહીં. 12મું ગુણસ્થાનક ક્ષીણ મોહ ગુણસ્થાનક છે. એટલે મોહનીય પ્રકૃતિનો ક્ષય એ સર્વપ્રથમ કરવો ઘટે છે, એ વાત અહીંયા મૂકી છે. અને છેલ્લે નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મ સ્વભાવમાં રમણતા કરવી, માત્ર દ્રષ્ટાભાવે રહેવું, એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય, જિજ્ઞાસામાં રહો યોગ્ય છે. છેલ્લી વાત મૂકે છે જીવનું કલ્યાણ કેમ થાય એનો જવાબ આપે છે. જીવનું કલ્યાણ સાથી થાય. જીવનું કલ્યાણ ક્યારે થાય, કેવો મહત્વનો પ્રશ્ન, કેટલો મુખ્ય પ્રશ્ન, જીવનો અનાદિનો પ્રશ્ન કે અમારું કલ્યાણ ક્યારે થાય પ્રભુ. અહીંયા કહે છે કે બોધ યથાર્થ પ્રાપ્ત થયે જીવનું કલ્યાણ થાય. તને જ્યારે જ્ઞાની પુરુષનો બોધ યથાર્થ પ્રાપ્ત થશે, પરિણતિ જ્યારે આવશે એ બોધની, આત્મસાત થશે એ બોધ, ત્યારે તારું કલ્યાણ થશે. બોધ ઉપદેશના રૂપમાં હશે ત્યાં સુધી કલ્યાણ નહીં થાય. ઉપદેશ જ્યારે બોધમાં પરિવર્તિત થશે, ઉપદેશમાં જ્ઞાન છે, બોધમાં જ્ઞાન વધતા અનુભવ છે, બોધમાં જ્ઞાન વધતા પરિણતિ છે, જ્યારે પરિણતિ થાય છે જીવની અંદર ત્યારે એનું જીવનું કલ્યાણ થાય છે. બોધના કેવો બોધ, બોધ તો ઘણા પ્રકારનો છે. કૃપાળુદેવે ત્રણ સૂત્ર આપ્યા છે, ત્રણ સૂત્ર યાદ રહી જાય તો રાખવા પ્રયત્ન કરવો. નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, પહેલું નિર્વિકલ્પ સ્થિતિ લાવવી. એક પણ બાબતનો વિકલ્પ ન કરવો. જ્ઞાની વર્તમાન પર્યાયમાં, વર્તમાન ક્ષણમાં જ જીવે છે. આવતી ક્ષણનો પણ વિચાર કરતા નથી, કારણ કે એને સર્વજ્ઞના જ્ઞાનમાં વિશ્વાસ છે કે એણે જેમ જોયું છે, એણે જેમ જોયું છે એમ જ થવાનું છે. એથી અન્યથા કંઈ થાય નહીં. રાઈ માત્ર વધઘટ નહીં, બૃહદ આલોચનામાં કહે છે ને, રાઈ માત્ર વધઘટ નહીં. હોની અનહોની ન થાય, અનહોની હોની ન થાય. જે પ્રકારે સર્વજ્ઞએ એના જ્ઞાનમાં જોયું છે એવી પ્રત્યેક પર્યાય જીવની થવાની છે. માટે વિકલ્પ કોઈ નહીં કરવાનો. આ ક્ષણમાં જીવવાનું, આગલી ક્ષણમાં શું થશે, જે થવાનું હશે તે થશે. વિચાર કરવાથી પણ જે થવાનું છે એમાં ફેરફાર થવાનો તો શું કામ કરવું. એક, નિર્વિકલ્પ સ્થિતિ લાવવી. બીજું, આત્મ સ્વભાવમાં રમણતા કરવી. ભવિષ્યની ખોટી ચિંતા કરવા કરતાં જે આત્મા છે, જે સ્વરૂપ હજી પોતાની સાથે ઉપયોગમય છે, એમાં રમણતા લાવવી અને માત્ર દ્રષ્ટા ભાવે રહેવું. ત્રીજું, બોધનું પહેલું સૂત્ર, નિર્વિકલ્પ સ્થિતિ લાવવી. બીજું, આત્મ સ્વભાવમાં રમણતા કરવી. અને ત્રીજું, માત્ર દ્રષ્ટા ભાવે રહેવું. એટલે હું જોઉં છું તો આખું જગત લોકાલોક જોઉં છું, પણ દ્રશ્યથી જુદો છું. હું દ્રષ્ટા છું અને મને જે દેખાય છે એ બધું દ્રશ્ય છે. તો આ બધા પદાર્થો દેખાય છે એ બધા દ્રશ્ય છે. પછી મારા છે એ વધારાની આપણી અવડચંડાઈ. તું દ્રષ્ટા છો, માલિક ક્યાં હતો? અમે તને કીધું કે તું માલિક છો. તું જેને જુએ છે એનો તું માલિક છો, એનો તું સ્વામી છો, એનો તું ભોગતા છો? ના, તું કેવળ દ્રષ્ટા છો. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, એટલે કહ્યું કે માત્ર દ્રષ્ટા ભાવે રહેવું. દેખાય છે બધું જ, આખું લોકાલોક દેખાય છે, પણ જીવને દેખાતા દ્રશ્ય સાથે કોઈ આત્મીયતાનો સંબંધ નથી. એને દ્રષ્ટા તરીકે જ રહેવું, એટલે કોઈ પણ પ્રકારના રાગ દ્વેષ થવા ન દેવા. એવો જ્ઞાનીનો ઠામ ઠામ બોધ છે. આપણને તો શાસ્ત્રો વાંચતા બોધ પકડાતો નથી, જ્ઞાનીનો બોધ શું એ ખબર નથી. અને પછી ક્યારેક આવે કે બોધમાં રહેવું, બોધથી આમ થાય, પણ બોધ શું છે? તો ત્રણ સૂત્રો, નિર્વિકલ્પતા લાવવી. લાવવી એટલે છે નહીં, પ્રયત્ન કરવો પડશે. આત્મ સ્વભાવમાં રમણતા કરવી અને દ્રષ્ટા ભાવે રહેવું. તને જોવાની ના નથી, આંખો બંધ કરવાનું કહ્યું નથી, આંધળા થવાનું નથી, આંખો ફોડી નથી નાખવાની. જોવું પણ કયા ભાવે? દ્રષ્ટા ભાવે. એ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, હું માલિક નથી, ભોગતા પણ નથી. બસ આ બોધ પ્રાપ્ત થાય, જિજ્ઞાસામાં રહો યોગ્ય છે. આ જિજ્ઞાસા કે અમારું કલ્યાણ ક્યારે થાય, અને જ્ઞાનીનો બોધ અમને યથાર્થપણે ક્યારે પ્રાપ્ત થાય. એ બોધ પ્રાપ્ત, યથાર્થ પ્રાપ્ત થયે જીવનું કલ્યાણ થાય. વિશેષ અવસરે ઓમ શાંતિ.